भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुर नरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांतभृतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वेगदेव त्वं त्वं वंदे भक्तिकासुतम्। अनंत कोटि ब्रह्मांड ना अधिपति सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण, स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में आजना शाकोत्सव शुभ प्रसंगे सभा में उपस्थित धर्मकुळाश्रित वाला सर्वे अमारा संतो श्रीजीना लाडीला धर्मकुळाश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्वधर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तनों अमारा हृदयपूर्वक जय स्वामीनारायण। आजे शाकोत्सवना पवित्र प्रसंगे अपना सौना हृदयनी अंदर जे आनंद नो एक समुद्र हिलोड़ा लई रह्यो छे ए आनंद छे आपणुं आ नूतन मंदिर भगवानी कृपाथी वहलेसर तैयार थई रह्यु छे एनो। जयरे पारायणनुं आयोजन हतुं अने संकल्प कर्यो तो मंदिर निर्माणनो हरिभक्तो बधाए एने खूब खूब उत्साहथी वधावी लीधो तो त्यार पछी खातमुहूर्त वखते पण जयरे आपणे उत्सव कर्यो त्यारे पण हरिभक्तोना हृदयनी अंदर खूब ज आनंद अने उत्साह हतो अने आजे ए आनंद ए उत्साह एवो ने एवो उमंगमां हरिभक्तो छे ए जाणी अमने खूब आनंद थयो छे। कारण के कोई पण कार्य करवू होय आपणे गुजरातीमां एक कहेवत छे आरंभे शूरा, ज्यारे कार्यनी शरूआत करवी होय त्यारे खूब ज उत्साहथी ए कार्यनी अंदर प्रारंभ करे पण ज्यारे बराबरनो समय आवे त्यारे नबड़ा विचार करे मोड़ा विचार करे अने कार्य धीमे धीमे बंद थई जाय ए कार्यनो अंत न आवे अने कार्यनो फल न मळे। आजे आ मंदिर निर्माण कार्यनी अंदर पण जो कदाच आवो मोड़ो विचार अथवा तो आवा नबड़ा विचारों कोईना में आया हो तो आ मंदिरनु कार्य ए आटलू झड़पती शक्य न बनत। भगवान पण एने ज सहाय करे छे जे व्यक्ति पुरुषार्थ करे छे। आजे आपणे कहीए कर्मनु फल भगवानने आपवानो अधिकार छे, भगवान कर्मनु फल आपे छे पण कर्म न करिए तो फळनी श्रुति थती नथी। एम जारे हरिभक्तोना हृदयनी अंदर आ मंदिरनो संकल्प हतो अने जारे मंदिरनुं निर्माण कार्य शुरू करवानुं जारे कह्युं त्यारे अमे आ वात करी हती ने आजे फरी कदाच ए दोहरावुं के मंदिर मात्र ईंट गारा पत्थरथी के रेती सीमेंटथी मंदिर तैयार थतुं नथी। ईंट गारो पत्थर रेती सीमेंट वापरवाथी इमारत तैयार थई शके छे, मकान तैयार थई शके छे पण जो एने वास्तवमां मंदिर बनाववुं होय तो एमां भक्तिरूपी प्राण पूरवा पड़े छे अने ए प्राण ज्यारे पूराय त्यारे मंदिरनुं काम निखरे छे। अने आजे आपणे तादृश्य जोई शकीए छीए के आपणे सौए जे पण सहयोगथी परिश्रमथी तन मन धन थी जे रीते जेनी श्रद्धा हती अने पोतानुं योगदान आमां आप्युं अने साथे साथे एटली भक्ति पण चालू राखी તો ભગવાનનો કૃપા પ્રસાદ આપણા ઉપર વરસ્યો અને ટૂંક સમયમાં આવું સુંદર મંદિર એ તૈયાર થવાના આરે પહોંચ્યું છે. જે થોડું ઘણું કામ બાકી છે, કારણ કે જ્યારે ખાતમુહૂર્ત કરીને અમે અહીંથી ગયા અને થોડા દિવસ પછી બધા યુવાનો અમને ભેગા થયા હતા, એટલે હજુ લગભગ ગણતરીના દિવસો હશે. અને હરિભક્તોએ અમને કીધું, બાપુજી પાયા બહાર કાઢી લીધા. મેં કીધું, પણ હજુ ખાતમુહૂર્ત હમણાં થયું છે. તો કે પતી ગયું કામ. વળી પાછા થોડા દિવસ પછી ફરી ભેગા થયા ત્યારે કે સ્લેબ ઉભીનું કામ પહોંચી ગયું ભીમ કોલમ. મેં કીધું, પણ આટલું ઝડપથી કામ તમારે. પણ હરિભક્તોનો ઉત્સાહ, એટલે મેં જે વાત કરી કે સંકલ્પ કરતી વખતે જે ઉત્સાહ હતો એ જ ઉત્સાહ કાર્ય કરતી વખતે પણ રહ્યો. અને આજે કાર્ય જ્યારે પૂર્ણતાના આરે પહોંચ્યું છે ત્યારે હજુ એને તો થાક ચડે ને, કામ પતો આવે ત્યારે થાક ચડે કે હવે ઘણું કર્યું એમ. પણ હજુ એવું થાક ચડ્યો નથી અથવા તો વિચાર મોડો પડ્યો નથી, એટલે અમને આનંદ છે. મંદિર તો ઘણા ભક્તો ઘણી જગ્યાએ ગામડાઓમાં થાય જ છે, પણ જ્યાં પ્રેમથી જે અંદર પાયામાં જે પરસેવો રેડ્યો છે તમે બધાએ, જે હરિભક્તોએ પુરુષાર્થ કરીને, આ મંદિરનું ગૌરવ એ છે. ભગવાન આમાં અખંડ વાસ કરશે એની પાછળનું કારણ એ છે કે આમાં જેમ શબરીના એઠા બોર ખાવા રામચંદ્રજી ભગવાન વનમાં ગયા અને એ એઠા બોર શબરીના ચાખેલા એ મીઠાશ એની અંદર જે ભગવાનને અનુભૂતિ થઈ, જેમ સુદામાની પેલા પૌવા મુઠી એને ખાધા અને એ ખાધા અને એની અંદર જે ભગવાનને તૃપ્તિ થઈ ને એનું ઘર ભરી દીધું, અને જેમ વિદુરજીને ત્યાં સૂકી ભાજી ખાઈને ભગવાન તૃપ્ત થયા, એમ આપણા આ નાના સત્સંગની અંદર, કદાચ આ શિખરબંધ મોટા મોટા શહેરોમાં મંદિરો થતા હોય એવું મંદિર આપણું ન હોય, પણ છતાંય એનાથી કમ પણ નથી, કારણ કે અહીંયા આગળ એનાથી વિશેષ ભક્તિનો રંગ ચડેલો છે અને એ રંગ એ ભક્તિનો આપણામાં કાયમ રહેવાનો છે. આ સત્સંગનો, આ મંદિરની કિંમત, કારણ કે આમાં પ્રાણ રહેલો છે, આમાં પરમેશ્વરની કૃપા રહેલી છે, એટલે આવું મંદિરનું કાર્ય એ ઝડપથી થયું છે. નિમિત્ત તમે ને અમે બધાએ બનીએ, પણ એ નિમિત્તની પાછળ જો કોઈ પ્રેરણા સ્ત્રોત્ર હોય, કોઈ કોઈ શક્તિ સ્ત્રોત્ર હોય, તો હમણાં નિત્ય સ્વરૂપ સ્વામીએ બહુ સુંદર વાત કરી. વડતાલનું જ્યારે મંદિર નિર્માણ થતું ત્યારે મહારાજે જાતે સાખી લખી કે આપન પહોંચ વિચાર કે ઉતની કીજે દોડ, ઉતને પાંવ પસારીએ જીતની લંબી સોડ. એટલા પગ લાંબા કરાય જેટલી ચાદર લાંબી હોય, એનાથી વધારે કરો તો પગ બહાર નીકળે, કાં તો પગ ઢાંકો તો માથું ખુલ્લું થઈ જાય. એટલે પોતાની જેટલી પહોંચ હોય એટલું કરવું. એમ જ્યારે આપણને આ સંકલ્પ થયો ત્યારે બ્રહ્માનંદ સ્વામી એનો ઉત્તર કર્યો, સાહેબ શરીખા શેઠિયા બસે નગર કે માઈ, તાકો ધનકી ક્યાં કમી, જાકી હુંડી ચલે નવખંડ ધરતી માઈ. એટલે આ જે પણ કાર્ય થયું છે એ ભગવત કૃપા સિવાય શક્ય બને નહીં, કારણ કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એ જ ગાંડીવ હતું ને એ જ ગાંડીવ ધારી અર્જુન હતા, પણ કૃષ્ણ પરમાત્મા સાથે નહોતા તો એ કાબાઓ અર્જુનને લૂંટી ગયા એમ શાસ્ત્ર કહે છે. અને જ્યારે એ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સાથે હતા ત્યારે મહાભારતનું ધર્મયુદ્ધ, એની અંદર સામે કૌરવોની પૂરી સેના અને આ બાજુ માત્ર 5 પાંડવો, પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે હતા તો એમાં વિજય એમને મળ્યો. એમ આજે આપણા ભક્તોની સાથે ભગવાનનો રાજીપો છે અને ભગવાનનું બળ છે, માટે આપણે કરેલા સંકલ્પ એ સાકાર થાય છે અને ભગવાન એની અંદર આપણને સફળતા આપે છે. એટલે આટલું બળ એ હરિભક્તોએ કાયમ રાખવું અને ક્યારેય પણ મનની અંદર ભગવાનની શ્રદ્ધા, આપણી જે વિશ્વાસ છે એ ક્યારેય ઓછો ન થાય, અને વધારે ને વધારે આપણે તત્પરતાથી આની અંદર અગ્રેસર થઈએ. આ મંદિરનું કાર્ય આટલું પહોંચ્યું છે, થોડા દિવસમાં ગણતરીના દિવસોની અંદર પરિપૂર્ણ પણ થઈ જશે. મૂર્તિ પ્રતિષ્ઠા ઘનશ્યામ સ્વામીએ વાત કરી એ પ્રમાણે આ વર્ષે મુહૂર્ત નહોતું, નહીતર તો કદાચ આ વર્ષે કરી નાખ્યું હતું. આપણે તૈયારી તો હરિભક્તોની એવી હતી, પણ ભગવાને જેમ 20 વર્ષનો તમારો મંદિરનો સંકલ્પ પણ એક દિવસ નિર્ધારિત કર્યો હતો, એ દિવસે સંકલ્પ થયો અને કાર્ય આગળ વધ્યું, એમ પ્રતિષ્ઠાનો પણ દિવસ ભગવાન સ્વામિનારાયણે નિર્ધારિત કરીને રાખ્યો હશે. એ જ્યારે સમય આવશે આપણે એ પ્રતિષ્ઠાનો ઉત્સવ પણ ધામધૂમથી ઉજવાશે, પણ આપણા જીવનની અંદર આ ભક્તિનો રંગ ચડતો ને ચડતો કાયમ રહે, મંદિરનો સદુપયોગ થાય. પ્રતિષ્ઠા થશે, મંદિરનું કામ ચાલે છે, પણ ત્યાં સુધી આપણું મેં જે વાત કરી ને કે આનું પ્રાણ શું છે, આ ઇમારત બની છે, પણ ઇમારતની અંદર મંદિરનો ભાવ જે ઉત્પન્ન કર્યો છે આપણી ભક્તિએ કર્યો છે, માટે આપણી ભક્તિમાં ક્યારેય ઓટ ના આવે. આપણી સમજણમાં, આપણી નિષ્ઠામાં, આપણી નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતામાં ક્યારેય ઓટ ના આવે, ક્યારેય પડતી ન થાય, એનું હરિભક્તોએ ખાસ અનુસંધાન રાખવાનું છે અને ખાસ એના માટે કટિબદ્ધ થઈ અને પ્રયત્ન કરતા રહેશો. ભગવાન તમને સર્વને એનું બળ આપે એવી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. જીવનની અંદર મનુષ્ય દેહ મળ્યો છે એ ભૌતિક સુખોને પ્રાપ્ત કરવા માટે કે ભૌતિક સુખોને ભોગવવા માટે નથી. વચનામૃતમાં મહારાજે બહુ સુંદર લખ્યું કે આ ચાળા ચૂંથવાની વાત છે. મહારાજે એવો શબ્દ વાપર્યો કે આ જગતના આને ચાળા ચૂંથવા કહેવાય, આમાં કંઈ પરિણામ આવે નહીં. તમે જે અપેક્ષાએ, જે તમે સુખની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ માટે તમે ભટકો છો, પણ જ્યાં સુધી એ સુખની અનુભૂતિ આપણને ક્ષણિક માટે કદાચ થાય, તમને એ ક્ષણિક માટે થાય, પણ જે ચિરકાલીન જે આપણને સુખની અનુભૂતિ થવી જોઈએ એ સુખની અનુભૂતિ ન થાય. આજે જમ્યા હો ત્યારે ગળે સુધી જમ્યા અને તમને બહુ તૃપ્તિ થઈ, પણ હવારે પછી જ્યારે ભૂખ લાગે ત્યારે પાછી એની એ વિટમણા સામે દેખાય. એની અંદર શુદ્ધ આ તો બધા જે ઇન્દ્રિયોને લગતા જે દુઃખો અને આપણને છે, જે સમજણને લગતા એની વાત કરું છું, પણ એવા કેટલાય દુઃખ હશે જે તમે હું યાદ પણ નથી રાખી શક્યા. એવા ગર્ભાશયના જેવા આપણા કષ્ટોમાંથી જે આ જીવાતમાં પસાર થયો હશે, 84 લાખ યુનિની અંદર કેટલા એવા દુઃખોની અંદરથી પસાર થવું પડ્યું હશે કે જેને આપણે યાદ પણ રાખી શક્યા નથી. પણ એ બધી વિટામણાઓમાંથી જો મુક્તિ મેળવવી હોય તો એ ભગવાનનું શરણો અને ભગવાનનું સાનિધ્ય એ જ એનો સાચો ઉપાય છે અને એ જ એનું સાચું સ્થાન છે. વાલા ભક્તો, ભગવાનની રાજી, ભગવાનને રાજી કરવાના ઉપાય આપણા શાસ્ત્રોની અંદર ઘણા બતાવ્યા છે, પણ બે મુખ્યત્વે જે આપણો સત્સંગ સમાજે દ્રઢ કરીને સમજવાના છે એ બે ઉપાય એવા છે, એક આજ્ઞા અને બીજી ઉપાસના. આ બેની અંદર જો શુદ્ધિ રાખો તો જીવનમાં ક્યારેય કોઈ કાર્યમાં વિઘ્ન આવે નહીં અને સત્સંગમાં તો બિલકુલ ન આવે. જો ભગવાનની આજ્ઞા અને ભગવાનની ઉપાસના આ બે વાતને દ્રઢ કરીને રાખો, ઉપાસના તો આપણી ઉપાસનામાં જ્યારે સર્વ પરિપૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણને ઓળખાણા છે, પછી આપણી નિષ્ઠા, આપણો વિશ્વાસ અહીંયાથી બીજે કોઈ જગ્યાએ ઠેકાણે ડગે નહીં, એનું નામ સાચો આપણી વિશ્વાસ કહેવાય, આપણી ઉપાસના શુદ્ધ કહેવાય. જેટલી ભગવાને આપણને ભક્તિનો માર્ગ શીખવ્યો છે અને જે ઉપાસનાનો માર્ગ આપણને શીખવ્યો છે એને અનુસરીને આપણે કાર્ય કરીએ તો આપણી ઉપાસના એ શુદ્ધ રહી ગણાય. પછી એલફેલ અને બીજે ત્રીજે જો ભટકીએ તો એને ઉપાસનાની દ્રઢતા કહેવાય નહીં. એ જ પ્રમાણે આજ્ઞા, આજ્ઞાનું પણ વાલા ભક્તો અનુસંધાન જીવનની અંદર એવું રાખવું જોઈએ. આજ્ઞાનું અનુસંધાન, આજ્ઞા કોણે કહેવાય પહેલાં તો સમજવી પડશે ને, કે મહારાજના મુખેથી નીકળેલા તમામ શબ્દો, પછી મહારાજે ભલામણના સ્વરૂપમાં કીધા હોય, આદેશના સ્વરૂપમાં કીધા હોય, શિખામણના સ્વરૂપમાં કીધા હોય કે ટકોરના સ્વરૂપમાં કીધા હોય, મર્મમાં કીધા હોય, પણ એ તમામ શબ્દો, એ તમામ ભાવ એ આપણા માટે આજ્ઞા છે, આપણા માટે આજ્ઞા છે. અને આજ્ઞાને પાળવાની રીત શું? આજે ઘણા એમ કહે છે ને કે આજ્ઞાનું અનુસંધાન રાખવું, પણ આજ્ઞામાં રહેવાતું નથી. આજ્ઞામાં રહેવું ઘણું કઠણ છે, આજ્ઞામાં રહેવું ઘણું કઠણ છે. આજે તમને વધારે સમય આપણે નથી લેવો કારણ કે શાકોત્સવનો સ્વાદ માણવાનો છે, પણ આ એક દ્રઢતા કેવી રીતે કરી શકાય એનું એક તમને ટૂંકમાં ઉપાય બતાવું. આજ્ઞાનું અનુસંધાન જીવનની અંદર કઈ રીતે દ્રઢ થાય? આજ્ઞાનું અનુસંધાન દ્રઢ રાખવું હોય ને તો બે વાતને આપણે ખૂબ વિચારવાની છે. આપણે બે વાતને વિચારવાની છે કે ભગવાને જે પણ વાત કરી છે, જે શબ્દ શાસ્ત્રમાં લખ્યા હોય, જે લીલા ચરિત્રોના માધ્યમથી આપણને સમજાવ્યા હોય, જે આદેશના સ્વરૂપમાં આપણને કીધા હોય, આ તમામ જે શબ્દ છે, ભગવાને કરેલી લીલાઓ છે, તમામ જે મહારાજના ઉપદેશો છે એ જીવાત્માના હિત માટે છે. પહેલું આપણે શું દ્રઢ કરવાની વસ્તુ જરૂર છે કે જીવાત્માના હિત, હિત આપણા હિત માટે છે, આપણા સારા માટે છે. આવી વાત તો પહેલાં સમજવાની જરૂર છે. અને કઈ રીતે સમજાય? આ જો હિતને સમજો ને, બે પ્રકારના ભાવ છે. એક છે સ્વાર્થ વૃત્તિ. કેવી વૃત્તિ? સ્વાર્થ વૃત્તિ. અને બીજી છે હિત વૃત્તિ. એક છે સ્વાર્થ વૃત્તિ. સ્વાર્થ વૃત્તિ કોને કહેવાય? પોતાની ઈચ્છાને આપણે પ્રાધાન્ય આપીએ, મારી આ ઈચ્છા છે, મારી આ કામના છે, મારી આ જરૂર છે, મારે આ જોઈએ છે, એવું જ્યારે ભાવ થાય ત્યારે એને કહેવાય સ્વાર્થ વૃત્તિ. પોતાના માટે આપણે કરેલું છે, પોતાની બુદ્ધિને પ્રાધાન્ય આપ્યું ત્યારે, પોતાની સમજણે કરીને, પોતાની આવડતે કરીને આપણે સુખ માન્યું એટલે એ સુખ. અને બીજું છે હિતવૃત્તિ. હિતવૃત્તિ કોને કહેવાય? કે ભગવાને જે કર્યું છે મારા હિતમાં કર્યું છે, આવી સમજણ રાખો. એટલે ક્યારેય સ્વાર્થ વૃત્તિ પ્રાધાન્ય થાય નહીં. કેવી સમજણ? તમને એક દ્રષ્ટાંત આપી દઉં નાનું. આપણે મોટરગાડી લેવી છે, બરાબર છે, અને મોટરગાડી લેવા માટે આપણે ક્યાંકથી ઉછીના પૈસા લાવ્યા, ક્યાંકથી લોન લીધી, ક્યાંકથી આપણે ભેગા કર્યા, કોકની પાસે માંગ્યા અને મોટરગાડી આપણે બરાબર લઈ લીધી. હવે લીધી ત્યારે તો આપણને કેટલો આનંદ થયો હોય, હે? નવી ગાડી આવે અને આ તો દ્રષ્ટાંત છે, કોઈ બંધબેસતી પાઘડી કોઈ ન લે સમજે, પણ એક દ્રષ્ટાંત આપું છું કે એક જ્યારે મોટરગાડી લીધી હોય ત્યારે કેટલો આનંદ આવે કે આવડું સુંદર આવી સરસ ઇમ્પોર્ટેડ કે સારી નવી ક્વોલિટીની મોટરગાડી આપણે લીધી છે અને બરાબર ફરવા જઈએ અને અનુસંધાન રાખીએ, અને જ્યારે અમુક સમય જાય ને હપ્તો ભરવાનો વારો આવે અને હપ્તામાં હપ્તો ન ભરી શકાય, પછી કોર્ટોની નોટિસ આવે કે બેંકની નોટિસ આવે કે ઓલા લેણિયાત ઉઘરાણી કરે, અને તારે કેવું કેવું કાળ જેવું લાગે, લાગે કે ન લાગે, હે? ત્યારે કાળ જેવું લાગે ને તારે આપણને ઓલી ગાડી લીધી એનું સુખ આવે? મને સાચું કહેજો, હું તારે ગાડી લીધી હતી ને જે આનંદ હતો એ આનંદ આપણા મનમાં ત્યારે રહે નહીં. તારે એમ થાય કે આ ક્યાં કાળ મુહૂર્તની અંદર આ ગાડી લીધી હતી, તારે આપણને એમાં એ દેખાય. હવે વિચારો કે આ જો ગાડી ભગવાને આપણને ન લેવા દીધી હોત, આપણને ગાડી લેવાની આપણી ઘણી તૈયારી હતી, પૈસા લાવ્યા, પણ કંઈક એવો યોગ થયો ને ગાડી ન આવી, તો એટલું સમજવાનું ઓલી ગાડી લીધી ને તારે આપણો એક સ્વાર્થ હતો, આપણી એક ઈચ્છા, પોતાની સમજણ પ્રમાણે આપણે આમાં સુખ માન્યું હતું એટલે આપણે એની પાછળ પડ્યા હતા. પણ ઘણી વખત એવું હોય, ભગવાન કરી એ દે છે, ભગવાન કહે છે સારું તમે પહેલાં અનુભવ કરો પછી વાત, કારણ કે પરિશ્રમ, મહારાજે કીધું ને કે સમજણ વગરનું જે પણ તમને પરોપકારની અંદર મળે છે ને આપણને એની કદર થતી નથી. વગર આ સત્સંગમાં આટલી કઠણાઈ કેમ કરે છે? મહારાજ સ્વયં ભગવાન સ્વામિનારાયણ પંચભૌતિક શરીર ધારણ કરીને આ પૃથ્વી ઉપર બિરાજમાન હતા, એમના માત્ર દર્શન માત્રથી જીવાત્માનું કલ્યાણ થાય કે ન થાય, હે? તોય મહારાજે સંતો પાસે, હરિભક્તો પાસે કેટલા કડક નિયમ કરાવ્યા, પલાવ્યા, હે? આમ આમ આપણને આમ રૂવાડા ઊભા થઈ જાય કદાચ અત્યારે સાંભળીએ ને મહારાજે જેટલા પ્રકરણ ફેરવ્યા, અને એમાં કેટલાય પ્રકરણ તો એવા આપણને એમ અત્યારે થઈ જાય કે આવા પ્રકરણો, આવી કઠણ પરીક્ષાઓ મહારાજે આમાંથી પસાર કર્યા સંતો ભક્તોને. પણ એટલા માટે કે 100 ટચનું જો સોનું કરવું હોય અક્ષરધામમાં જવા માટે, તો આમાંથી તપીને બહાર નીકળે તો જ 100 ટચનું સોનું એ નિખરે. એમ આપણા જીવનની અંદર આપણને જ્યારે આપણી પોતાની ઈચ્છા થઈ હોય અને આપણે આ કરવું છે ને આપણે જોઈએ છે એટલે આપણને તો થાય ને, પછી કેવું થાય? મહારાજે એટલા માટે સકામ ભક્તિને મહારાજે ગૌણ કરી, મહારાજે નિષ્કામ ભક્તિને વિશેષ મહાત્મ આપ્યું. એનું કારણ કે સકામ ભક્તિ હોય ને ધાર્યું ન થાય એટલે આપણને ભગવાનનો અભાવ આવે, એટલે અમે આટલી ભક્તિ કરી, અમે આટલું આ કર્યું તોય અમને આવું દુઃખ માથે આવ્યું. પણ એ જો તે વખતે, એટલે મારો અહીંયા શબ્દ સમજાવવાનો છે કે જો આપણે આપણા સુખને પ્રાધાન્ય આપીએ તો સ્વાર્થ વૃત્તિ થઈ, અને જેમ રાખો તેમ રહીએ વચનને કાજી. જો આમ વિચાર કરીને આપણે રહીએ તો એ આપણી હિતવૃત્તિ થઈ. કેવી વૃત્તિ થઈ? હિતવૃત્તિ. એમાં ભગવાને જે કર્યું છે એમાં આપણને આપણું હિત દેખાય છે, તો જો આવું સમજણ રાખશું તો ભગવાનની આજ્ઞા પળાશે. મહારાજે કીધું ભગવાનની આજ્ઞા એ કરીને કાશી રહેતો હોય, બુરાનપુર રહેતો હોય, ભલે પોતે નજીક સેવક તરીકે નથી, આજે કેટલાક હરિભક્તો એવા હોય કે નજીક આવીને ચરણ ચંપી કરતા હોય ભગવાનની, કેટલાક સંતો મહારાજને થાળ ધરાવતા હશે, પંખો ઝીલતા હશે, આ બધું જે સુખની જે અનુભૂતિ છે એ થતી હશે, પણ ભગવાને આજ્ઞા કરી તમારે કાશીએ રહેવાનું છે, તો મન કર્મ વચને કરીને, મનમાં ક્ષોભ ન થાય એનો સંકલ્પ પણ ન થાય, દુઃખ ન થાય એ તો જુદી જ વસ્તુ છે, એ તો છે જ કે દુઃખ ન થયું ભગવાને આજ્ઞા કરી એટલે શિરોધાર્ય કરી, પણ એ દુઃખ થવાનો સંકલ્પ પણ ન થાય ત્યારે મહારાજે કીધું કે અમે એના ઉપર રાજી છીએ અને એ ભક્ત મોટો છે. મહારાજે કીધું કે અમારી દૃષ્ટિમાં એ ભક્ત મોટો છે. આવી સમજણ ક્યારે પડાય? કે આપણે આપણી વૃત્તિની અંદર સમજણમાં આટલો તફાવત લાવીએ કે આપણે જે ઈચ્છીએ છીએ કે આપણી જે ઈચ્છા છે એની અંદર હંમેશા કામના રહેવાની દરેકને. એવું નથી કે આપણે બધા નિષ્કામી, મહારાજે કીધું તો આપણે મોક્ષની કામના તો છે ને હવને, હે? તો આપણે બધા સકામ ભક્ત થી આમ તો, પણ જગતને જે માયાના જે સુખને કે શરીરના સુખ અથવા તો દેહે કરીને જે સુખ મણાના છે એની જ્યારે પ્રાપ્તિ માટે આપણે કામ કરીતા હોઈએ કે જ્યારે ભક્તિ કરીએ કે કોઈ યોગદાન એની અંદર આપણે કરીએ કર્મ, ત્યારે એને સ્વાર્થ વૃત્તિ અથવા તો એને દેહભાનથી જે દેહસુખ માટે કરેલું હોય તો એને સકામ કીધું. પણ ભગવાનના ધામની પ્રાપ્તિ માટે આવી સમજણ જ્યારે આપણામાં હોય અને આની દ્રઢતા કરો એટલે આજ્ઞા પળાય. આજે ઘણા એમ કહે ને કે અમારો ધંધો છે એટલે વ્યવહારની અંદર અમારે બે જગ્યાએ જવું પડતું હોય, ખાવું પડતું હોય, પીવું પડતું હોય, એટલે આ શિક્ષાપત્રીની આજ્ઞા પડાય નહીં. હવે એ અહીંયા આગળ કેમ નથી પડાતી? કારણ કે પેલી સ્વાર્થ વૃત્તિ આવી. તમે સમજો છો ને, આપણો ગરાગ અથવા તો આપણા જેની સાથે વ્યવહાર છે એ વ્યવહાર મંદો ન પડે એટલા માટે આપણે આજ્ઞાનું લોપ કરીએ છીએ. આપણે કેમ આજ્ઞા લોપ કરીએ છીએ? કારણ કે પહેલી આપણે પ્રાધાન્ય શેને આપ્યું? સ્વાર્થને આપ્યું. શું કરવા? કે ભાઈ મારી આવકનું સાધન તૂટે નહીં, એ સ્વાર્થ થયો. અને એ સ્વાર્થના લીધે જો આપણે એને પ્રાધાન્ય આપ્યું તો આજ્ઞા લોપાણી. પણ જો આજ્ઞાને પ્રાધાન્ય આપીએ તો સ્વાર્થને ગૌણ થવું પડે. આપણે ઘણા ભક્તો એવા પણ પંચવર્તમાનની અંદર એટલા કડકપણે રહે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, ન મળવું હોય, ન મળે, ભૂખ્યું રહેવું પડે, તરસી રહેવું પડે, પણ ભગવાનની આજ્ઞા હોય એ પ્રમાણે જ આપણે કામ, માળા ન કરી હોય, પૂજા ન કરી હોય કે એ રીતે હોય તો એટલા કડકપણે નિયમ એ પાળે છે. તો એની અંદર એમની વૃત્તિ ક્યાં છે? ભાઈ જો ધંધો મળશે કે નહીં મળે એ ભગવાનની ઈચ્છાની વાત છે, પણ આજ્ઞા લોપાશે તો મોક્ષ બગડશે, એટલે એ તો થવા દેવું નથી. એમ જ્યારે પોતાનું હિત વિચારીને ચાલીએ તો ઓલી સ્વાર્થ આપોઆપ ગૌણ થઈ જાય. એટલે આપણે જીવનની અંદર ભગવાનને જો રાજી કરવા હોય તો ભગવાનની આજ્ઞા અને ભગવાનની ઉપાસના આ બંનેને આપણે દ્રઢ કરીને રાખીએ. અને ભગવાનની, મહારાજે વચનામૃતમાં કીધું, નાની અને મોટી બધી આજ્ઞા. એવું નથી મહારાજે કીધું મોટી મોટી આજ્ઞા પાળવી નાની નાની જવા દેવી, એમ નહીં. નાની અને મોટી એ તમામ આજ્ઞાનું જે અનુસંધાન રાખે છે અને જીવનની અંદર ક્યારે લોપ કરતો નથી કે એનો સંકલ્પ પણ કરતા નથી ત્યારે આપણે સાચી આપણી નિષ્ઠા કહેવાય. આવું સમજણ મહારાજે આપણને સુંદર આપેલું છે. ત્યારે વિલીમોરા સત્સંગ ખૂબ જ જાગૃત સત્સંગ છે અને ભગવાનનો કૃપાપાત્ર છે. એની કૃપાએ એનું તાદૃશ્ય ફળ આપણે જોઈએ છીએ. આ મંદિરનું કાર્ય આટલું વહેલેસર ભગવાનની કૃપાથી તૈયાર થયું છે અને આ કાર્ય સંપન્ન પણ થશે અને મંદિર વહેલું ધગધગતું પણ થશે. પણ આપણા જીવનમાં આ સમજણનું અંગ પણ વધારે ને વધારે દ્રઢ રહે કે આપણે ભગવાનને રાજી કરવા છે તો ભગવાનની આજ્ઞાનું સતત અનુસંધાન રાખી આપણું જીવન નેઉછાવર કરીએ, ભગવાનના ચરણારવિંદની અંદર સમર્પિત કરી દઈએ. જેવું મહારાજ જીવન આપણું જીવડાવે અને જેવું આપણને જે પણ મહારાજ જેમ રાખે એમ રહીએ, એમાં આપણો આનંદ છે, આપણો કેફ છે, કારણ કે એમાં ભગવાનની પ્રસન્નતા રહેલી છે. આવી સમજણ રાખી અને ભગવાનની વૃત્તિ, ભગવાનની ઈચ્છાની અંદર આપણે વર્તીએ તો ભગવાનને વધારે ને વધારે વાલા થઈએ. એટલે આટલી સમજણને ભક્તો દ્રઢ કરજો. ખાસ કરીને યુવાનો ખૂબ ઉત્સાહી છે અને જીવનની અંદર હજુ ઘણું આગળ પ્રગતિના શિખરો સર કરશે એવી મને આશા છે. આવીને આવી સમજણ જો બધાના અંગમાં રહેશે તો સંપ્રદાયની અંદર બિલીમોરા સત્સંગ સમાજ એક દિવસ બહુ આગળ નામ ના કમાશે અને સારા સત્સંગી તરીકેની જે યાદી એની અંદર એમનું મોખરે નામ રહેશે એવું મને આશા છે, એટલું મને વિશ્વાસ છે. વાલા ભક્તો, અંતમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, કારણ કે આમાં કેવું છે કે આ બધું પાવર હાઉસમાંથી બળ આવે છે, હં, લાઇટો અહીંયા બળે છે ને, પણ આ કરંટ ક્યાંથી આવે છે? પાવર હાઉસમાંથી. પાવર હાઉસવાળા જીવી બધો બંધ કરી દે તો આ બધું સોર્સ બધો બંધ થઈ જાય. એમ આપણે બધાએ આ સંતો દોડે છે, હરિભક્તો દોડે છે, અમે દોડીએ છીએ, પણ આ બધો પાવર ક્યાંથી આવે છે? મહારાષ્ટ્રીના આશીર્વાદથી આ બધું કાર્ય સંપન્ન થાય છે. એટલે એમને પણ બિલીમોરા સત્સંગ સમાજને પોતાના રૂડા આશીર્વાદ આપ્યા છે અને સ્ત્રી ભક્તોએ, માતુશ્રીએ સ્ત્રી ભક્તોને પણ પોતાના રૂડા આશીર્વાદ આપ્યા છે. તો એમના વતી, સારા ધર્મકુળ પરિવાર વતી, દરેકનું મંગળ થાય, દરેકનું શ્રેય થાય, દરેકને સત્સંગનું સુખ વધારે ને વધારે મળે, નિયમ નિશ્ચય પક્ષની અંદર દ્રઢતા વધે અને આ મંદિરનું કાર્ય પણ વહેલેસર પૂર્ણ થાય એવી ભગવાન સર્વ ઉપર કૃપા કરે એવી શ્રીહરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.